તારીખ 18/12/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 53, મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
પહેલી વાત તો એ છે, હું વ્યવહારના પક્ષમાંથી નીકળી ગયા, ઓઘે ઓઘે પણ એ પક્ષમાંથી નીકળી ગયા, એમાં તો રહેવાની જરૂર નથી. વળી કેટલાક જીવોને એવો પણ પ્રકાર થાય છે કે તે જીનોક્ત શાસ્ત્રનો અભ્યાસ કરે છે. હવે આ એવા જીવો લીધા છે કે જે શાસ્ત્રાભ્યાસી જીવો છે, ખાસ કરીને બીજા ક્રિયાકાંડની વાત છોડી દઈએ, અને હવે આપણે મુમુક્ષુ સમાજની અંદર સામાન્ય જે પ્રકાર છે એમાંથી જ વાત મળી કે તે જીનોક્ત શાસ્ત્રનો અભ્યાસ કરે છે, અને તે અભ્યાસ કરતાં કરતાં તેને એમ સમજાય છે કે એક ત્રિકાળી દ્રવ્યના આશ્રયે શુદ્ધતા અને ધર્મ પ્રાપ્ત છે. આ વાત તેને સમજવામાં આવે છે, શાસ્ત્રાભ્યાસની અંદર આ વાત સ્પષ્ટ સમજવામાં આવે છે કે જે ત્રિકાળી પરંપરાનામી ભાવ છે એનો આશ્રય કરતાં શુદ્ધતા પ્રાપ્ત છે અથવા ધર્મ પ્રાપ્ત છે. તેથી શાસ્ત્રમાં કહેલ છે તેવા ત્રિકાળી ધ્રુવ આત્માની જ મુખ્યતા કરવી, આપણ પણ છેકાડી નાખી દીધું. તેથી શાસ્ત્રમાં કહેલ છે તેવા, એમ આખું સળંગી વાક્ય છે, તેવા ધ્રુવ આત્માની જ મુખ્યતા કરવી, અર્થાત નિશ્ચયનો જ પક્ષ કરવો. હવે આ નિશ્ચયનો પક્ષનો વિષય લેવામાં આવે છે, કેમ કે એ વાત સમજાણી કે વ્યવહાર નિર્ણયનો પક્ષ તો કરવાનો જ નથી, એક વાર પક્ષ બદલીને નિશ્ચયના પક્ષમાં આવવાનું છે. કરો નિશ્ચયનો પક્ષ, ચાલો આપણે શું માનતા છે, આપણે કાંઈ એવું પકડીને બેઠા નથી લાડુ કે વ્યવહારનો પક્ષ મૂકવો જ નહીં. જો તમે એમ કહેતા હોય કે નિશ્ચયનો પક્ષ કરવા જેવો છે, પછી નિશ્ચયનો પરિણમન થશે, ચાલો અમે તો નિશ્ચયનો પક્ષ કરવા લાગીએ. આથી ત્યારથી આ વાત સમજાવી, ત્યારથી અમે તો નિશ્ચિત પક્ષ કરશું. તો અહીંયા એની થોડી વિચારવાની વાત છે કે જીકાળી ધ્રુવ આત્માની જ મુખ્યતા કરવી, ધ્રુવ ધ્રુવ ધ્રુવની મુખ્યતા કરવી, અર્થાત નિશ્ચય નહીનો જ પક્ષ કરવો. ઉક્ત કૃત્રિમ નિર્ણય અનુસાર તે વારંવાર ત્રિકાળી ધ્રુવ આત્માના વિકલ્પો કરે એવો શાસ્ત્રાભ્યાસી જીવ, આત્મા ધ્રુવ છે, ત્રિકાળી છે, કુટસ્થ છે, અપરિણામી છે, શુદ્ધ છે, જ્ઞાન અને આનંદનું શક્તિનું સ્વરૂપ દ્રેય સ્વભાવ છે, આને બરાબર વિચારમાં વાત આવી છે, અને પક્ષ એનો કરવાનો છે એમ ખ્યાલમાં આવ્યું છે, એની મુખ્યતા કરવાની છે એમ ખ્યાલમાં આવ્યું છે, તો મુખ્યતા કેવી રીતે કરવી એના જ વિચાર કરવા, ધ્રુવના વિચાર કરવા, આત્માના વિચાર કરવા, બીજું કઈ ન કરવું. એટલે વારંવાર તે ત્રિકાળી ધ્રુવ આત્માનો વિકલ્પ કરે છે. વારંવાર એટલે શું છે, એક ધારા તો કોઈને રહીએ નહીં, પૂર્વ કર્મનો ઉદય છે એટલે ઉદય અનુસાર કેટલાક કાર્યોમાં તો વિકલ્પનું પરિણામ જવાના છે, પણ છતાં એણે આ એક નિર્ણય કર્યો છે કે આ કરવા જેવું છે, તો વારંવાર તે આત્માના અથવા ધ્રુવ સ્વભાવના વિકલ્પો કરે, વિકલ્પ કરે. બોલવાનો પ્રસંગ છે તો વાણીમાં પણ ત્રિકાળીની મુખ્યતાવાળા વચનોનો વધુ પ્રયોગ કરે, કે ક્યાંય પણ હવે જ્યારે ત્રિકાળીની જ મુખ્યતા કરવી છે તો પછી વ્યવહાર નિર્ણય વિષયભૂત જે કાંઈ પર્યાય નિર્ણયનો વિષય છે એની લાંબી વાત જ કરવી નહીં, એ વાતમાં જાંબું પડવું, કેમ કે એની તો મુખ્યતા કરવાની નથી. તો વાત પણ ત્રિકાળીની, વિકલ્પ પણ ત્રિકાળીનો. આમ જે ખ્યાલમાં આવ્યું છે એ વાતને મુખ્યતા કરવા અર્થે આવી કોઈ કૃત્રિમતા કરે શું કરવા, આ વિષય લીધો છે કે ઓળખાણ વગર પણ આવું થાય છે ને કરે છે જીવો, અંદરમાં સ્વરૂપ કેવું છે એનો ભાવ પાછો ન હોય. પણ ખ્યાલમાં વાત આવી હોય કે ધ્રુવ ધ્રુવની મુખ્યતા કરવાની, એના આશરે ધર્મ પક્ષ છે. વ્યવહારનો પક્ષ તો છોડે છૂટકો છે, ને એક વખત ધ્રુવના પક્ષમાં આવવું જોઈએ, નિશ્ચયના પક્ષમાં આવવું જોઈએ, એની મુખ્યતા કરીને એના પક્ષમાં આવી જવું. આપણે ઓળખાણ વગર નહીં કામ આવે એવો પ્રયત્ન, ઓળખાણ વિનાનો પ્રયત્ન સાર્થક થતો એમ કહેવું છે. એટલે અહીંયા જે ચર્ચા કરી છે એ મુદ્દા ઉપર કરી છે કે નિશ્ચય નિર્ણયનો પક્ષ કરનાર જીવ કોઈ અયથાર્થપણે પણ કરે છે ત્યાં સુધી એને કાર્ય સિદ્ધિ નથી. યથાર્થપણે થાય તો કાર્યની સિદ્ધિ છે, અને યથાર્થપણે ક્યારે થાય કે ઓળખાણ થાય ત્યારે, ત્યાં સુધી ન થાય. ઓળખાણની મનનું મહત્વ છે, ઓળખાણ વિના બધું ન કામ. ઓળખાણથી પક્ષાંતર થવું જોઈએ, ઓળખાણ વિના પક્ષાંતર કરીને બેસે તો પણ એ કાર્ય નથી થતું એમ કેમ. કારણ કે ઓળખાણનું તો પ્રકરણ ચાલે છે, તો એમાં ઓળખાણથી આમ થાય એ એક મહત્વનો વિષય છે. એવું બને છે શાસ્ત્રથી બુદ્ધિગમ્ય વિષય થાય છે કે આત્મા પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે, એમાં સામાન્યની મુખ્યતા કરવાનું છે, કેમ કે સામાન્યનો આશ્રય ધર્મ પ્રગટ છે. આ વાત ન સમજાય એમ નથી. જેમ કે ઘરમાં એક હીરો છે, ઓળખાણ નહોતી તો ગમે ત્યાં છોકરાઓને રમવા આપે, પથ્થર સમજો બેરમ આ રમકડું છે. કોઈ ઝવેરી ઘરમાં આવીને એમ કે કાંઈ હીરો છે, આ રમતા રમતા આને કંઈક કોર કંઈક કણી ખરી જશે તો પણ કિંમતમાં મોટો ફેર પડશે. તો ઓળખાણ નથી તો પણ એને હાચવે છે, એમ તિજોરીમાં આ રમવાની ચીજ નથી, આ તો બહુ કિંમતની ચીજ છે. પણ જ્યાં સુધી ઓળખાણ નથી ત્યાં સુધી એની કિંમત પોતાને નથી ભાસતી. તો કોકે કહ્યું છે માટે એમ કરે છે, એમ શાસ્ત્રએ કહ્યું કે શ્રી ગુરુએ કહ્યું કે આત્મા ધ્રુવ છે એ મુખ્ય કરવા લાયક છે, એનો પક્ષ તને હોવો જોઈએ, વ્યવહારનો પક્ષ નહીં. તો એનો પક્ષ કરવા લાગ્યો, પણ કોક ના કહેવાથી પોતાની ઓળખાણ છે તો એને કામમાં નહીં આવે, એથી કે એને અનુભવ નહીં થાય. જે કાર્ય એને કરવું છે એ નહીં થાય, તો શું એનો અર્થ છે? ઓળખાણથી ત્રિકાળીની મુખ્યતા થઈ જાય, ઓળખ્યા વગર ત્રિકાળીની મુખ્યતા કરી એ ખરેખર ત્રિકાળીની મુખ્યતા નથી થતી, ખરેખર તો નથી, એટલે એની સફળતા નથી. થાય તો જો વગર ઓળખાણે પણ ત્રિકાળીની જ મુખ્યતા કરે તો કાર્ય થવું જોઈએ, પણ કાર્ય નહીં થાય. ઓળખાણ તો ઓળખાણની દિશામાં પ્રયત્ન કરવાથી ઓળખાણ થાય, નહીતર એક જાતનું રટણ થઈ જાય. એ નક્કી કર્યું કે ત્રિકાળીની મુખ્યતા કરવી તો ત્રિકાળીના વિકલ્પો રટાઈ જાય એમ, એથી કાંઈ ઓળખાણ ન થાય. ઓળખાણનો પ્રયાસ કરે તો ઓળખાણ થાય, ઓળખાણનો પ્રયાસ ન કરે તો ઓળખાણ ન થાય કોઈ રીતે. એ તો એક સ્પેશિયલ લાઈન છે એની, આ તો સામાન્ય એની ચર્ચા કરે છે કે આ એક ચોક્કસ પ્રકાર છે, એ પ્રકારથી એનું કામ થાય છે. હ વાણીમાં પણ ત્રિકાળીની મુખ્યતાવાળા વચનોનો વધુ પ્રયોગ કરે. આ રીતે યથાર્થ સ્વરૂપ નિશ્ચયના અભાવમાં કૃત્રિમ પ્રકારે નિશ્ચયનો પક્ષ કરનારને પણ મુખ્યત્વનો અભાવ થતો નથી. મુખ્યત્વનો અભાવ નહીં થાય, કેમ કે ઓળખાણ થાય તો સહેજે સ્વાભાવિકપણે મુખ્યતા આવે છે, કેમ કે અનંત મહિમાવંત દ્રવ છે એની ઓળખાણથી એનો મહિમા ઉત્પન્ન થયો. જેનો અંતરંગ મહિમા ભાષો નથી, અંતરંગમાં મહિમા જેનો ભાષો નથી, અંતરંગમાં મહિમા ભાષા વિના એમને મુખ્યતા કર્યા કરે છે તો એ ખરેખર સાચી મુખ્યતા નહીં હોવાથી એમાં મિથ્યાત્વનો અભાવ થવાનો પ્રસંગ આવતો નથી, એ અવસર નહીં આવે. કારણ કે કેમ મિથ્યાત્વનો અભાવ થતો નથી, કારણ કે માત્ર નિશ્ચયની મુખ્યતા કરવી જોઈએ તેવી ધારણા માત્રથી, એવું એક ધારી લીધું આમ કરવાનું છે એવી ધારણા માત્રથી એ કૃત્રિમ મુખ્યતા કરે છે. એ ધારણા એની પાછળ આધાર શું છે એ મુખ્યતા કરે, એની પાછળ ધારણા, એની પાછળ સ્વરૂપનો નિર્ણય નથી, ઓળખાણ નથી, આત્માની ઓળખાણ નથી, એક ધારણા છે એટલે કૃત્રિમ પ્રયત્ન કરે છે. ઓળખાણ હોય તો સ્વાભાવિક થાય મુખ્યતા, બરોબર, અને ઓળખાણના અભાવમાં ધારણાથી મુખ્યતા કરે તો એ કૃત્રિમ મુખ્યતા. પરંતુ નિજ આત્મદ્રવ્યને ઓળખીને તેની મહિમા પ્રગટ થઈને સહજ મુખ્યતા ત્યાં થઈ નથી, એ જીવને ત્યાં સહેજે મુખ્યતા જે ઓળખીને આવવી જોઈએ એ થઈ નથી. અકૃત્રિમ સહજ આત્મદ્રવ્ય સંબંધિત મહિમા અને પ્રયત્નરૂપ પરિણામ સહજ જ થવા યોગ્ય છે. શું કહે છે? દ્રવ્ય સહજ છે તો એને અનુસરતા પરિણામ પણ સહજ હોવા જોઈએ. દ્રવ્ય સહજ અને પરિણામમાં કૃત્રિમતા, ક્યાં મેળ છે? બે વચ્ચે બેને મેળ નથી. કૃત્રિમ પરિણામ કરે કોઈ અને દ્રવ્ય તો સહજ છે, સહજ દ્રવ્યમાં કૃત્રિમતા કોઈ કામ કરવાની, બેને સુસંગતતા નથી રહેતી. દ્રવ્ય પર્યાયની વિસંગતતા અનાદિથી છે, એ વિસંગતતા અહીંયા ઊભી છે. હજી દ્રવ્ય સહજ, અકૃત્રિમ પર્યાય કૃત્રિમ, કૃત્રિમ ભાવ પર્યાયમાં કરે, બેને બે વચ્ચે કોઈ સદ્રષ્ટા નથી. અકૃત્રિમ સહજ આત્મદ્રવ્ય સંબંધિત મહિમા અને પ્રયત્ન પરિણામ સહજ જ થવા યોગ્ય છે. એ અકૃત્રિમ તત્વને ઓળખીને એનો મહિમા પણ સહજ હોય, એ સંબંધીનો એનું જોર પણ ઓળખીને જોર આવે, એ જોર કૃત્રિમતાથી પૂછીનું લીધેલું જોર એમાં કામ આવે. કોઈ એમ કહે જોર કરો જોર કરો, પણ અંદરથી જોર ક્યાંથી આવે? ઓળખાવીને પોતાની અનંત ગુણનું નિધાન છે, નિધિને ઓળખાવીને એનું એની ભૂખને એનું જોર આવે છે. સહજાત્મ સ્વરૂપને સહજતા સાથે સુસંગતતા છે. સહજ આત્મ સ્વરૂપને તો પરિણામની સહજતા સાથે સુસંગતતા છે, કૃત્રિમ કૃત્રિમતા તો સહજ દ્રવ્યથી વિસંગતતાવાળા પરિણામ છે. એને ક્યાં દ્રવ્ય સાથે મેળ છે? સહજ દ્રવ્યને એની સાથે મેળ નથી, વિસંગતતાવાળા પરિણામ છે. આ પ્રકારે નિશ્ચયનો પણ અયથાર્થ પક્ષ કાર્યકારી નથી. વ્યવહારનો પક્ષ તો કાર્યકારી છે જ નહીં, પણ નિશ્ચયનો પણ અયથાર્થ પક્ષ ઉત્પન્ન થાય છે એ પણ કાર્યકારી નથી. એનાથી કાર્ય થવાનું, એનાથી તો કાર્ય થવાનું નથી છે, એટલી વાત સ્પષ્ટ છે. અર્થાત એવો કૃત્રિમ પક્ષ સમ્યક દર્શનનું કારણ થતો નથી, એનાથી સમ્યક દર્શન પ્રગટ નહીં થાય. ત્યાં નિશ્ચયાભાસ સૂક્ષ્મપણે થાય છે, પછી આગળ જતા એ સ્થૂળ નિશ્ચયાભાસમાં, અહીંયા નિશ્ચયાભાસ સૂક્ષ્મ છે અને પછી એમાંથી સ્થૂળતા થાય છે. કેમ કે ભાવ ભાષણ નથી અને એમને નિશ્ચયનો પક્ષ કર્યા કરે છે, એટલે એ રટણમાં સ્થૂળતા અને શુષ્કતા બંને ઊભી થાય છે, એટલે કે સ્થૂળ નિશ્ચયાભાસ થાય ઉત્પન્ન થઈ જાય છે. અથવા જ્યારે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને આવો નિર્ણય વિચાર કર્યો કે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યની મુખ્યતા કરવા જેવી છે, એના પક્ષમાં આવવું જોઈએ, વ્યવહારનો પક્ષ છોડવો જોઈએ, ત્યારે હજી દર્શનમાં થોડો મંદ થાય છે. પણ ઓળખાણથી જે દર્શનમાં મંદ થાય છે એ પ્રકાર નથી, એ જાત નથી, એ પ્રકાર નથી. હવે એ દર્શનમાં જે મંદ થયો, પછી જે કૃત્રિમ રટણ ચાલુ કર્યું, કૃત્રિમ પ્રયત્ન કર્યો, ત્યારે એને તો એમ જ થવાનું છે કે આ આ સાચો પ્રયત્ન છે. હું જે ત્રિકાળી દ્રવ્યની મુખ્યતા કરું છું, ભલે કૃત્રિમતાથી કરતો હોય, પણ એ જીવને તો એમ જ છે કે હું સાચો પ્રયત્ન કરું છું, હું સાચી મુખ્યતા કરું છું, ભલે દર્શન મૂકી નથી, કેમ કે ખોટાને સાચું મેં. જે દર્શન હું સમજતી વખતે મંદ થયો હતો એ દર્શન હું પાછળ થયો, એટલે આમ કાર્ય નથી. સ્વભાવની સમીપ જવાને બદલે તત્વ ઓળખીને જયારે પક્ષ મહિમા આવે છે ત્યારે તો જીવ સમીપ જાય છે સ્વભાવની. જેમ જેમ મહિમા થાય છે એમ સ્વભાવની સમીપતા થાય છે. અહીંયા સમા આ દૂર જશે સ્વભાવથી, કેમ કે દર્શન પ્રેમતામાં સ્વભાવ સમીપતા નહીં થાય, કેમ કે સ્વભાવ તો ઓળખો જ નથી, એટલે એનાથી દૂર જશે, એટલે દર્શનમાં વળી પાછા તીવ્ર થશે. આવી પદ્ધતિ આવી કાર્યની લાઈન છે, એટલે જલ્દી પત્તો નથી ખાતો એનું કારણ આ છે. શાસ્ત્ર માછીને અને અહીં સુધી ધારણા કરે, ક્યાં સુધી? વ્યવહારનો પક્ષ કરવા યોગ્ય નથી, નિશ્ચયનો પક્ષ કરવા યોગ્ય છે, ત્યાં સુધીની ધારણામાં પણ પાછો દર્શનભાવને તીવ્ર કરી બેસે અને સમ્યક દર્શનને પામે નહીં, આ સ્થિતિ થાય ખરી. તેથી પદાર્થની રુચિ વિશેષ કામ કરે છે, ચંચળતામાં તો શું છે, સુખનું કારણ છે પર પદાર્થ, કાં આશ્ચર્યનું કારણ છે, કાં કુતૂહલતાનું કારણ છે, એ બધા રુચિના પેટાપેટથી રુચિને કારણે ઉત્પન્ન થતા પર રુચિના લક્ષણવાળા પરિણામ છે, અને એ દર્શન કરે છે. પદ્ધતિ યથાર્થ ન હોય તો લાઈન બીજી થઈ જાય. ઉતરી જાય ગાડી પાટે, પાટા ઉપરથી ગાડી ઉતરી જાય એટલે બીજી પાટે ઉતરી જાય, પત્તો ન થાય. અનંત કાળમાં જે ધર્મ પામ્યો નથી અને પરિભ્રમણ છૂટ્યું નથી, એનું કઈ કારણ તો છે ને, કઈ વજહ તો છે, કારણ વગર તો નથી. મિત્રને ફાંફા તો માર્યા છે, મારે કલ્યાણ કરવું છે, મારે કર્મ કરવો છે, બધા માથે લીધો છે, એટલે ઘણા આકરા તપશ્ચરણ પણ કર્યા છે, એને દેહ કષ્ટી ભૂમિ છે, કઈ
કર્યું
નિશ્ચય ના પગ સુધી આવ્યો છે, કઈ સુધી તો આવ્યો છે, પણ તેથી તત્વાભ્યાસ દ્વારા પણ યથાર્થ આત્માનો યથાર્થ નિશ્ચય થવો પડે છે. જેવો આત્મા જિનેન્દ્ર દેવે કેવળ જ્ઞાનમાં જોયો છે તે આત્માનું યથાર્થ સ્વરૂપ છે, તેનો તેવો જ ભાવ ભાષે તે યથાર્થ નિશ્ચય છે. એટલે તત્વના અભ્યાસ દ્વારા એમાં સત્સ્વરૂપ છે એવું છે, તત્વ અભ્યાસ કહો દ્રવ સ્વરૂપ કહો એવું છે, તેના દ્વારા પણ યથાર્થ આત્માનો યથાર્થ નિશ્ચય થવો કઠિન છે. અને ખરેખર મુમુક્ષુને તત્વજ્ઞાનનો અભ્યાસની પાછળ આ એક જ હેતુ હોવો જોઈએ કે ગમે તેમ કરીને એન કે એન પ્રકારે મારે મારા સ્વરૂપનો એકવાર નિશ્ચય કરવો છે. જ્યાં સુધી મારા સ્વરૂપનો નિર્ણય ન થાય ત્યાં સુધી એક ડગલું સમ્યક દર્શનની દિશામાં આગળ વધવાનું કાંઈ નહીં બની શકે. આ વસ્તુ યથાર્થ નિશ્ચય કરવા માટે શાસ્ત્રાભ્યાસ છે. એટલે સ્વરૂપનું લક્ષ્ય કરવા માટે સ્વરૂપ લક્ષી આત્મલક્ષી શાસ્ત્રાભ્યાસ હોય તો એનું ધ્યાન એક જ બરાબર મુદ્દા ઉપર એકાગ્ર થાય કે આ કામ કરવાનું છે. નહીં તો આ વિષય એવો છે, આ પણ શાસ્ત્ર પણ એવો વિષય છે કે એની અંદર વિવિધતા ઘણી છે, વિવિધતા ઘણી છે શૈલી. એટલે જો લક્ષ ફર્યું ફેર્યું તો વાત ખરાશે. મોટા ભાગે તો લોકો શું છે કે તત્વજ્ઞાન શીખવા માટે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, એમ નથી સ્વરૂપનો નિશ્ચય કરવા માટે તત્વજ્ઞાનનો અભ્યાસ છે. એટલે કેમ સ્વરૂપનો નિશ્ચય થાય એ વાત તો એને બરાબર ચાલુ રહેવી જોઈએ બધી વખતે. આમાં સ્વરૂપનો નિશ્ચય કેવી રીતે થાય, આમાં સ્વરૂપનો નિશ્ચય કેવી રીતે થાય, એ પદ્ધતિને એ રીતે એને બરાબર અનુસંધાન થવું જોઈએ તો કંઈક નિશ્ચય થાય. નહીં પણ નિશ્ચય ન થાય, તત્વજ્ઞાનનો અભ્યાસ થાય ઘણો આવે નિશ્ચય ન થાય, સ્વરૂપનો નિશ્ચય ન થાય ત્યાં સુધી બધી વાતો કેવળ કોરી વાતો જ છે, એ જ્ઞાન નથી થાય. એ બધા વિકલ્પ છે, એમાં જ્ઞાનનો અંશ નથી. ચડી જાય તો બધું જ્યાં લાઈન મૂળ લાઈન આસમાનનો આવે તો એ મૂળ આડી લઈને ગયા છે, એમાંથી આડી લઈને ચડવાનું થાય. નહીં તો સાયન્સ એમાંથી શું અપેક્ષા શું રાખી શકાય, મૂળ લાઈન હાથમાં નથી આવે એટલે આડી લાઈન પકડાઈ ગઈ, પછી એમાંથી આડી લઈને ન ચડે તો બીજું શું. એટલે એ વાત લીધી છે સરવાળો મારીને, તેથી કરીને એનું તાત્પર્ય લીધું છે કે તત્વ અભ્યાસ દ્વારા, કારણ કે નિમિત્ત એ તત્વ અભ્યાસ જ છે, એ સિવાય બીજું કોઈ નિમિત્ત નથી. શું બીજી કોઈ ક્રિયા એનું નિમિત્ત નથી, નિમિત્ત તત્વજ્ઞાનનો અભ્યાસ. તે દ્વારા યથાર્થ આત્માનો યથાર્થ નિશ્ચય થવો ઘટે છે. તે કઈ રીતે થાય અને તેનું સ્વરૂપ શું છે, એવા નિર્ણયનું ખરું સ્વરૂપ શું છે, એનું લક્ષણ શું છે અને કેવી રીતે થાય છે એ વિચારણીય છે. એટલે વિચારવા યોગ્ય છે. અહીંથી હવે એ વિષય કઈ રીતે થાય છે, કેવો થાય છે એ વિશે ત્યાં સુધી વિચારવા જોઈએ. એટલે આગળની જે ભૂલ વાળી વાતો, કેવા કેવા પ્રકારની ભૂલો થાય છે એ સ્પષ્ટીકરણ કરીને અહીંથી હવે મૂળ વિશે શરૂ કરવો છે.
કરવા યોગ્ય છે, ન હોય તો પણ
સામાન્યપણે જે અનેક પ્રકારના ભૌતિક પદાર્થો પાંચ ઇન્દ્રિયના વિષયો કાંઈ ને કાંઈ ત્યાગ કરે છે અથવા વ્યાપાર ધંધો બીજો કોઈ પણ વ્યવસાય હોય કોઈ પણ પ્રકારનો એ પ્રવૃત્તિથી પણ દૂર થાય છે અને એ ભાવના હોય છે કે આ અનેક પ્રકારના અશુભ પરિણામથી તો અવશ્ય ખસવું જોઈએ તો કંઈક આત્માનું કલ્યાણ થાય કલ્યાણ થાય ધર્મ થાય છે દોષ મટાડવાની ઈચ્છાથી અને ગુણ પ્રાપ્ત કરવાની ભાવનાથી આવી રીતે કોઈને કોઈ પ્રકારે શરૂઆત કરે છે પરંતુ આ પ્રકારનું પ્રયોજન છે એમાં પર્યાયનું લક્ષ મુખ્ય છે મુખ્યપણે એમાં પ્રયોજન પર્યાય આશ્રિત હોવાને લીધે પર્યાયના લક્ષ્ય આ પ્રકારે પ્રવૃત્તિ થાય છે પ્રવૃત્તિ બહારમાં અથવા યોગ્ય હોય તે થાય છે પર પદાર્થની પણ જીવના પરિણામને લાગે વળગે છે ત્યાં સુધી કશાયની મંદતા થાય છે તો પણ લક્ષ્ય પર્યાય કરીએ છીએ પર્યાય ઉપરનું લક્ષ છે એ અનાદિથી પર્યાય ઉપરનું જીવને લક્ષ છે અને ક્યારે એને દ્રવ ઉપર લક્ષ કર્યું નથી અને એ રીતે એનું લક્ષ ફેરવવું ફરવું જોઈએ એ પોતે ફેરવું નથી અથવા ફેરવું નથી એટલે જે કાંઈ કરે છે ત્યાં તો ત્યાં સુધી એ વાત આગળ વિચારી લેવી જોઈએ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું લક્ષ છે પર પદાર્થના ગ્રહણ ત્યાગનું લક્ષ તો એક બાજુનો કષાયની મંદતાનું લક્ષ તો એક બાજુનો પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એ લક્ષ્ય પણ સમ્યક દર્શન પ્રાપ્ત નથી થતું કેમ કે દ્રવ્યના સમ્યક દર્શન પ્રાપ્ત થવામાં દ્રવ્યનું લક્ષ્ય હોય છે અને પર્યાયનું લક્ષ નથી હોતું જેનું લક્ષ્ય હોય છે એની જ મુખ્ય કાર્ય છે મુખ્ય ગુણ અવૈજ્ઞાનિક જેનું લક્ષ એની મુખ્યતા જેનું લક્ષ એની ગૌણતા કરવાની ઈચ્છા કરે તો પણ ઈચ્છા વ્યર્થ જાય અથવા ઈચ્છા બેકાર જાય જેનું લક્ષ એની જ મુખ્યતા રહ્યા કરે આ એક પરિણામનું વિજ્ઞાન હોવાથી એ પરિસ્થિતિ મિટાવી શકાતી નથી એ પરિસ્થિતિમાં કોઈ બીજી રીતે કાર્ય કરવા ધારે તો થઈ શકે સમ્યક દર્શન પ્રાપ્ત બસ એમ જ છે સમ્યક દર્શનના લક્ષ્ય સમ્યક દર્શન કેમ કે પર્યાય બીજી નીતિમાં એ વાત છે કે મુખ્ય તો નિશ્ચય છે આ વાત ગુરુદેવજીએ પ્રસિદ્ધ કરી છે આ બહુ મોટું દેહ મોટી દેહ છે આ વિશે કે મુખ્ય તો નિશ્ચય છે નિશ્ચય તે મુખ્ય નથી આ વિષયનું સ્પષ્ટીકરણ કરવામાં પોતે ત્યાં સુધી વાત કરી કે નિશ્ચય મુખ્ય નથી કેમ કે મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગ એ પણ નિશ્ચય છે સ્વરૂપનો નિશ્ચય એ પણ નિશ્ચય છે એ મુખ્ય નથી કેમ કે એ પર્યાય છે અને અશુદ્ધ નિશ્ચય નહીંથી લઈએ તો રાગ પણ નિશ્ચય છે, કેમ કે જીવની પર્યાયમાં થાય છે, એટલે નિશ્ચય મુખ્ય નહીં. મુખ્ય તે નિશ્ચય એટલે કે ત્રિકાળીશ્વર રીતે મુખ્ય છે ને એ જ ખરો નિશ્ચય છે. આ પરમાનું સારમાં એ વિષયમાં તો બોલ ચાલેલા છે, પણ એ સ્પષ્ટીકરણ અનેક વાર એમ કરેલું છે. એટલે ન્યાય એમ કેવું છે, પરંતુ પર્યાયમાં ફેરફાર કરવાનું પ્રયોજન હોવા છતાં પણ તે વ્યવહારનીના વિષયમાં જાય છે અને વ્યવહારનીનો વિષય ક્યારે મુખ્ય કરવાનો હોય નહીં. આ વ્યવહારનીનો વિષય છે અને એને મુખ્ય કરવાનો હોય. એટલે પ્રયોજન પર્યાય આશ્રિત રહેતું હોવા છતાં, પ્રયોજન પર્યાયમાં રહેતું હોવા છતાં, એટલે પ્રયોજનભૂત હોવા છતાં પણ એ મુખ્ય કરવા લાયક નથી. આ એક આ વિષયનું રહસ્ય છે. જેમ કે જ્ઞાનનો વિષય વ્યવહારને નિશ્ચય બંને નહીં જ્ઞાનમાં પડે છે, બંનેનો પોતપોતાનો વિષય છે. નિશ્ચય નહીં જ્ઞાનનો અંશ છે, શુદ્ધ જ્ઞાનનો એનો વિષય નિશ્ચય એવું પોતાનું શુદ્ધ પ્રેમ છે. વ્યવહારની શુદ્ધ જ્ઞાનનો અંશ છે અને એનો વિષય દ્રવ્યમાં રહેલા ગુણ ભેદો પર્યાય ભેદો ત્યાંથી મંડીને શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાય અને પરદ્રવ્ય નિમિત્ત અને બહારની અંદર દેવગુરુ શાસ્ત્ર આ બધું વ્યવહારનીના વિષયમાં જાય છે. બરોબર, વ્યવહારનીનો વિષય તો મુખ્ય કરવાનો પ્રશ્ન જ નથી, અને નિશ્ચયનીનો વિષય તો મુખ્ય કરવા યોગ્ય જ છે, પણ બંને શુદ્ધ જ્ઞાનના અંશો હોવા છતાં બંને સમકક્ષ નથી, બંને એક સરખી કોટીના નથી. નિશ્ચયને આશ્રે તો મુનિવરો પ્રાપ્તિ કરે છે, મોક્ષ પામે છે, એ બધા નિશ્ચય નહીં આશ્રય લેતા મોક્ષ પામે છે, નિશ્ચય નહીં આરૂઢ થતા મોક્ષ પામે છે, એ આગળ લીધું છે. પણ શરૂઆતમાં પાયો નાખ્યો 11મી ગાથામાં કે ભૂયથમ શીલો ખડું સમાયુથી હવે જીવો, મૃતાર્થને આશ્રિત જીવ સમય દર્શનને પ્રાપ્ત કરે છે. મૃતાર્થો કે નિશ્ચય દ્રંકો એના આશ્રય જીવને આમ સિદ્ધાંતિક રીતે શ્રુતિ જ્ઞાનના અવયવભૂત બંને નયો હોવા છતાં બંને એક કોટીના નથી, બંને એક કક્ષાના નથી, અને જ્યાં કાર્ય કરવું છે ત્યાં નિશ્ચય નહીંથી કાર્ય થાય છે. પરમાર્થભૂત કાર્ય હિતરૂપ કાર્ય નિશ્ચય નહીંથી થાય છે, વ્યવહાર નથી. સાદી ભાષામાં એને એમ કહેવાય છે, વ્યવહાર નહીં અને એનો વિષય જાણવાનો વિષય છે, નિશ્ચય નહીં અને એનો વિષય આદરવાનો વિષય છે. જાણવાનો વિષય જાણીને ગૌણ કરીને એક બાજુ રાખી લેવાનો હોય છે, આદરવાનો વિષય મુખ્ય કરી અને એની પ્રવૃત્તિ કરવાની હોય છે. આ રીતે કાર્યની સિદ્ધિ છે. બરાબર, કયું કયું પ્રયોજન ભલે પર્યાયમાં ફેરફાર કરવાનું હોવા છતાં, ફેરફારમાં શું કે ગુણ પ્રગટ કરવા અને દોષ ટાળવા એવો ફેરફાર, એમ હોવા છતાં પણ મુખ્ય તો નિશ્ચય છે, અર્થાત નિશ્ચયને એના વિષયભૂત દ્રવ્યને મુખ્ય રાખવું જોઈએ. અને તેમ એવું ક્યારે થાય મુખ્ય રાખવાનું, કે યથાર્થ સ્વરૂપ નિર્ણય વિના એમ જમતું નથી, એમ કહી શકાય. જો સ્વદ્રવ્યનો ભાવ પાછળ થાય, જેવા સ્વભાવે સ્વદ્રવ્ય છે અથવા જેટલું એનું સ્વદ્રવ્યનું સામર્થ્ય છે એટલું સામર્થ્ય જ્ઞાનમાં પાસે જ એની મુખ્યતા થાય, નહીતર એની મુખ્યતા ન થાય. એમાં પણ મુખ્ય મુદ્દો તો સુખનો છે, જ્યાં સુખ છે ત્યાં જીવને મુખ્યતા આવે છે. સ્વદ્રવ્યમાં અનંત સુખનો ભંડાર સ્વદ્રવ્ય પોતે છે, આ ભાષે છે, એને સ્વદ્રવ્યની મુખ્યતા કેમ ન આવે? આ સિદ્ધિ સાચી વાત છે. જો સ્વદ્રવ ખ્યાલમાં આવે છે છતાં મુખ્ય થતું નથી, આવું સ્વદ્રવ્ય છે એમ ખ્યાલમાં આવે છે છતાં મુખ્ય થતું નથી, એનો અર્થ કે એમાં રહેલું સુખ છે, વિદ્યમાન સુખ છે, હયાત સુખ છે, મોજુદ સુખ છે, એ ભાષતું નથી. ભાષે તો એની મુખ્યતા કેમ કરવી એ પ્રશ્ન થઈ જાય. જ્યાં સુખ જુએ ત્યાં સુખના વિષયભૂત પદાર્થની મુખ્યતા થાય થાય ને. નિશ્ચય તો રાગે નિશ્ચય છે, સમ્યક દર્શને નિશ્ચય છે, શુદ્ધ પર્યાય નિશ્ચય છે. જો નિશ્ચય તો મુખ્ય કરવા જાય તો રાગ ને બધું મુખ્ય થઈ જાય, પર્યાય અને નિશ્ચય નિશ્ચયના વિષયમાં આટલું આવે છે. નિશ્ચયના જે ભાંગા છે, ભંગભેદ છે, વ્યવહારના જે ભંગભેદની અંદર ગુણ ભેદ, પર્યાય ભેદ, કર્મનો નિમિત્ત, બારમા દેવ બારમું ગુરુ શાસ્ત્રનું નિમિત્ત, રાગાદી ભાવ, એ જેમ પર્યાયના ભેદમાં જાય છે એમ નિશ્ચયના ભેદમાં પણ કેટલીક વાતો છે. રાગને અશુદ્ધ નિશ્ચયને એનો વિષય કર્યો છે, પર્યાય એનો વિષય હોવાથી શુદ્ધ વ્યવહાર રત્નત્રય ને નિશ્ચય રત્નત્રય નામાયપુકની નિશ્ચય, સમ્યક દર્શનજ્ઞાન ચારિત્રને નિશ્ચય રત્નત્રયનું નામ પ્રસિદ્ધપણે શાસ્ત્રમાં આપ્યું છે. એ નિશ્ચય થયો કે બોલો વ્યવહાર ને આ નિશ્ચય નિશ્ચય તે મુખ્ય નહીં, મુખ્ય તે નિશ્ચય એટલે પરમ નિશ્ચય પૂછું પોતાનો સ્વાદ એ જ મુખ્ય નિશ્ચય. એટલું જેટલું નિશ્ચય એટલું મુખ્ય નહીં, મુખ્ય એક જ પોતાનું સ્વાદ રહે તે નિશ્ચય સ્વરૂપ એ એક જ મુખ્ય. એવી રીતે એની વિવિક્ષા છે, બસ પરંપરા. હા નિશ્ચય કરતા પરમ પરિણામ ભાવ, પરમ તત્વ, પરમાત્મ તત્વ, પરમ નિશ્ચય. અહીંયા મુખ્યત્વે નિશ્ચય કહેવું છે એમાં પરમ પરિણામ ભાવ નિશ્ચય તે મુખ્ય એમ કહેવામાં તો નિશ્ચયના ભંગ થઈ બધા આવે એમ વિવિક્ષા છે. કહેવા પાછળ જે કહેવા ધારે છે એમ કહેવા ધારે છે. નિશ્ચય ને આશ્રિત એટલે એમાં શું છે કે નિશ્ચય નિશ્ચય સ્વરૂપ આત્મા છે એને પણ નિશ્ચય નહીં કોઈ વાર કહેવાય છે, નહીંના વિષયને પણ નહીં કહેવાય છે. અને એની પાછળ એક પાછું બીજું રહસ્ય છે કે નય અને નયના વિષયનો ભેદ અનુભવમાં નથી. નિશ્ચય નય તો અનુભવ સ્વરૂપ છે, અને જ્યાં નિશ્ચય નય પોતે જ્ઞાનના અનુભવ સ્વરૂપ છે, સ્વરૂપના અનુભવ સ્વરૂપ છે, તો એના વિષયને નિશ્ચય નહીં એમ કહીને બે વચ્ચેનો ભેદ ઉડાવી દીધો. અને એ રીતે વધારે સારી રીતે વાતને સમજાવી છે. એટલે એવી કથન શૈલી આવે કે નિશ્ચય નહીં નો આશ્રય કરવો, તો નિશ્ચય નહીં તો જ્ઞાનનો અંશ છે, તો જ્ઞાનના અંશનો આશ્રય કરવો એમ નથી કહેવા માંગતા. પણ એ નિશ્ચયના વિષયભૂત પદાર્થને પણ નિશ્ચય નહીં કહે છે કોઈ વાર, અને એનો આશ્રય કરવાની વાત છે. નય અને નયના વિષયને એમ કહીને એનું નામ નિશ્ચય નહીં એમ આપી દીધું છે અભેદ નિરીક્ષાથી. અને એમ કહેવા પાછળ પણ પરમાર્થ છે કે ત્યાં અનુભવમાં દ્રવ્ય પર્યાયના ભેદ નથી રાખવા, અભેદ અનુભવ સમજાવો છે. અને એમ કહેતા અભેદ અનુભવ સારી રીતે સમજાવી શકાય છે, એમ કહેનારને બરાબર ખ્યાલ છે એટલે એમ કહે છે, એવો વિષય છે. કે યથાર્થ સ્વરૂપ નિર્ણય વિના દ્રવ્યનું મુખ્યપણું થતું નથી અને પર્યાયાશ્રિત પ્રયોજન જ એકાંતે મુખ્ય થઈ જાય છે. પછી શું છે પ્રયોજનનો વિષય હોવાથી પ્રયોજનની તો મુખ્યતા કરી છે, બારમાં પણ પ્રયોજનની મુખ્યતા કરી છે, તો અહીંયા પણ પ્રયોજનની મુખ્યતામાં પર્યાયની મુખ્યતા થઈ, એકાંતે પર્યાયની મુખ્યતા થઈ જાય છે. છતાં તે પ્રયોજન સિદ્ધ થવાની વિધિ તેને હાથમાં આવતી નથી. એવી પ્રયોજનની મુખ્યતા રહેતી હોવા છતાં કે મારે દોષ ટાળવા છે, મારે ગુણ પ્રગટ કરવા છે, છતાં દ્રવ્યની મુખ્યતા થયા વિના એ પ્રયોજન સિદ્ધ થાય એ વિધિ પકડાતી નથી, એ વિધિમાં જીવ આવતો નથી. ધર્મ પ્રાપ્તિની ઈચ્છા વાળો જીવ પણ જો ક્યાંય પણ પર્યાયની મુખ્યતામાં અટકી જાય, ધર્મ પ્રાપ્તિની ઈચ્છા વાળો જીવ પણ ક્યાંય પણ પર્યાયની મુખ્યતામાં અટકી જાય, તો ધર્મ કે જે દ્રવ્યની મુખ્યતામાં પ્રગટે છે, દ્રવ્યના આશ્રયે પ્રગટે છે, તે ધર્મ જ પ્રગટ થતો નથી. ધર્મ પ્રાપ્તિની ભાવના છે પણ એ ધર્મ તો દ્રવ્યની મુખ્યતામાં પ્રગટે છે, દ્રવ્યના આશ્રયે પ્રગટે છે. એ જીવ પર્યાયના આશ્રયે પર્યાયની મુખ્યતા કરવા જાય, પર્યાયના આશ્રય એના દીધી છે, એની જ મુખ્યતામાં રહ્યા કરે, તો એને ધર્મ પ્રગટ કરતો નથી, પ્રગટ થતો નથી. અર્થાત એને શાસ્ત્ર ભાષાએ એમ કહેવાય છે કે એ જીવ વ્યવહારના પક્ષમાં અટકી ગયો છે. ભલે એને ધર્મ બુદ્ધિ છે, ધર્મ પ્રાપ્ત કરવાની બુદ્ધિ છે, તો પણ એ વ્યવહારના પક્ષમાં અટકી ગયો છે. હવે વિચાર કરો સંપ્રદાયનો, કે જેઓ માત્ર બહારની ક્રિયામાં પડ્યા છે, હજી તો વ્યવહાર નહીં ને વ્યવહારનો વિષય કેટલો ને કેવડો એની પૂરી ખબર નથી, એટલી એક ક્રિયા માની લીધી છે કે આ વ્યવહાર ને આ ધર્મ એનો ક્યાં પત્તો લાગે. અહીં તો આત્માનો વિષય ચાલે છે, એમાં વ્યવહારનો વિષય છે, એમાં નિશ્ચયનો વિષય છે, એમાં પણ ભૂલ ખાઈ જાય ને વ્યવહારના વિષયમાં અટકે કે મારે તો ગુણ પ્રગટ કરવા છે, મારે તો દોષ ટાળવા છે, મારે તો ગુણ પ્રગટ કરવા છે, તો પણ એનો એકાંત કરવા જાય અને દ્રવ્યની મુખ્યતા ન થાય, તો પણ એને ધર્મ પ્રગટ થતો નથી. એ વ્યવહારનીના વિષયમાં અથવા વ્યવહારનીના પક્ષમાં અટકેલો જીવ છે અને આ વ્યવહારનીનો પક્ષ આગળ જતા ભવિષ્યમાં સ્થૂળતા ધારણ કરે છે, એનું પરિણામ સ્થૂળ થઈ જાય છે. આ જેટલા ક્રિયાકાંડમાં આવી ગયા ત્યારે તો હવે આખો સાપ ગયા, લીસોટા ગયા, પણ મૂળ વ્યવહારનો પક્ષ રહી ગયેલો, એમાંથી આ બધું ઊભું થઈ ગયું. ક્રિયાકાંડી ક્યાંથી થયા જીવો, એ મૂળમાં વ્યવહારનો પક્ષ થઈ ગયો, એ પક્ષ રહી ગયો, એમાંથી ઉપયોગ સ્થૂળ થઈને પરિણામ સ્થૂળ થઈને પછી એનો અને ક્રિયાનો આગ્રહ થઈ જાય છે. એટલે એ રીતે એ વ્યવહારનો પક્ષ જેને રહે છે એનું પરિણામ સ્થૂળતામાં આવી જાય છે, અને સ્થૂળતા જ્યારે થાય છે ત્યારે તે જીવને કોઈને કોઈ બાહ્ય ક્રિયાનો આગ્રહ રહ્યા કરે છે. ગ્રહણ ત્યાગ અને જે બહારની મનવચન કાયાની ક્રિયા, શુભ યોગની ને શુભ ઉપયોગની જે ક્રિયા, એનો આગ્રહ રહે, એનો આગ્રહ એની પકડ રહ્યા કરે, અને એ ક્રિયાથી એને સંતોષ, ક્રિયા ન થાય ત્યાં સુધી સંતોષ આગળ બોલું. અને વ્યવહારનો સૂક્ષ્મ પક્ષ રહી જાય છે ત્યારે તે જીવની દ્રષ્ટિ વર્તમાન પર્યાયમાં વર્તતા ઉદય ભાવો અને ક્ષાયો ક્ષમિત ભાવો ઉપર રહ્યા કરે છે. જ્યારે વ્યવહારનો સૂક્ષ્મ પણ પક્ષ રહી જાય છે ત્યારે એને કેવા વિકલ્પો થાય છે અથવા ક્ષોભસમ જ્ઞાનની અંદર કેવો ઉઘાડ વગેરે વર્તે છે, ક્ષોભસમિક ભાવમાં ક્ષોભસમ જ્ઞાન લેવું અથવા ક્ષોભસમ ભાવે વર્તતું ચારિત્રનું મંદતા, કશાયની મંદતા, એ પણ ક્ષોભસમ ચારિત્રના ક્ષોભસમમાં જાય છે. તો જ્યારે વ્યવહારનો પક્ષ રહ્યા કરે છે ત્યારે દ્રષ્ટિ વર્તમાન પર્યાયમાં વર્તતા ઉદય ભાવો અને ક્ષાયોક્ષમિક ભાવો ઉપર રહ્યા કરે છે. અર્થાત જ્ઞાનનો ક્ષોક્ષમ ભાવ લઈએ તો શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડની મુખ્યતા અથવા તત્વજ્ઞાન વિષયે કષાયની મંદતાવાળા વિકલ્પની મુખ્યતામાં એ રહી જાય છે. વિકલ્પ તો આત્માના થાય છે, વિચાર તો આપણે આત્માના કરીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ, શાસ્ત્રમાં પણ વિશેષ અભ્યાસ હોવાથી ઘાર પણ ખુલે છે, પૂર્વકર્મનો એવો નિમિત્ત નિમિત્તે સંબંધ છે. તો ત્યાં જે મુખ્યતા રહી ગઈ, કેમકે લક્ષ પર્યાયનું છે એટલે એની મુખ્યતા રહે એટલે એની ને એની મુખ્યતા રહી જાય છે. અનાદિથી રાગ ને વિકલ્પ ચાલે છે અને અહીંયા પણ એ રાગ ને વિકલ્પ ચાલુ રહ્યો. બહુ સ્પષ્ટ વાત એ છે કે વિકલ્પકારી સાધક થતો નથી, વિકલ્પની પહોંચ નથી. આત્મા સુધી, આત્માને અવલંબવામાં વિકલ્પ છે એ કાર્ય સાધક નથી, કેમ કે એની દશા ઉલટી છે. વિકલ્પ જીવનું બહિર્મુખ પરિણમન છે અને આત્મા છે એ અંતર્મુખ ભાવ છે, અંતરતત્વ સ્વરૂપ છે. બેની દિશા જુદી જુદી છે એટલે વિકલ્પ કોઈ રીતે કામ કરવાનો નથી. જે વિકલ્પનો ત્યાગ થવો જોઈએ અને જે વિકલ્પ છૂટી જવો જોઈએ એના બદલે વિકલ્પ થયા કરે છે, આવો વિકલ્પ થાય છે, આ વિકલ્પ તો થાય છે, આત્માનો તો વિકલ્પ થાય છે, એમ એની નેની મુખ્યતા રહ્યા કરે છે, કોઈ રીતે કાંઈ થાય એમ છે. જ્ઞાન અને વિકલ્પ રૂપ રાગ એ બંને થઈને વિચાર છે, બે માં ભેદ પડી જવો જોઈએ. જ્ઞાન તે જ્ઞાન તે વિકલ્પ નહીં, વિકલ્પ તે જ્ઞાન નહીં, બસ આ ભેદ પડવો જોઈએ. આ ભેદ ન પડે તો એને એમ થાય છે કે મારું જ્ઞાન છે અને વિકલ્પ છે એને મેળ છે. મારા જ્ઞાનમાં પણ હું આત્માને વિચારવા માગું છું અને વિકલ્પ પણ મને આત્માના વિચારમાં જ અનુકૂળ પડે છે. આત્માનો જ વિચાર થાય છે તો અનુકૂળ વિકલ્પ છે, એટલે બે ચાલ બરાબર સાથે સાથે ચાલે છે એમ એને ઉઘે ઉઘે કંઈક ઠીક કામ થાય છે એવું લાગ્યા કરે છે. આ કામ બરાબર થાય છે, આ કાર્ય બરાબર થાય છે, વિચાર આત્માના ચાલે છે, કલ્પના આત્માના ચાલે છે, અને વિચારની અંદર જ્ઞાન ને રાગ બંને છે, પણ ભાઈ આત્માનું કામ થાય છે એમ અમારે છે. બેને જુદા પડવાનું છે, બેને જુદા પાડવું જોઈએ એના બદલે બે સાથે સાથે તું લઈ જઈ છો તો એમાં એક ચૂકી જશે, જ્ઞાન ને ચૂકી જઈશ. સમજણમાં શું છે કે એટલે જ્ઞાનમાં જ જુદા પડે, સમજણ એટલે જ્ઞાનમાં જુદા પડે, પણ જ્ઞાનમાં સ્વભાવ જણાય, રાગમાં વિભાવ જણાય, એમ બંનેની વિરુદ્ધ જાતિ છે. એ જાતિનું જ્ઞાન થવું જોઈએ, અનાદિથી એ જાતિનું જ્ઞાન નથી. જ્ઞાનમાં સ્વભાવ જાતિ પકડાતી નથી, રાગમાં વિભાવ જાતિ પકડાતી, એમ બંનેની જાત જુદી જુદી છે એ પકડાય ત્યારે જુદા પડે છે, નહીતર જુદા નથી પડતા. એટલે શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડની મુખ્યતા અથવા તત્વજ્ઞાન વિષયક કષાયની મંદતાવાળા વિકલ્પની અથવા પરિણામોની મુખ્યતા રહી જાય છે, તેમ થવાનું કારણ પણ યથાર્થ સ્વરૂપની ઓળખાણ થઈને તે છે. આ સ્વભાવ જાતિ અને વિભાવ જાતિ જુદી જુદી ઓળખાય, એ ઓળખાણ નથી થઈ એનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. અથવા ઓળખાણ થાય એમાં પોતાનું સ્વદ્રવ્ય અનંત સુખમય છે એની મુખ્યતા થતાં પરિણામની ગૌણતા થઈ જાય. ચાહે જ્ઞાનનો ઉઘાડ હોય પરિણામમાં, કે તત્વજ્ઞાન સંબંધી આત્મા સંબંધીનો વિકલ્પ હોય, બંને ગૌણ થઈ જાય. એટલે ઓળખાણ નહીં થઈ એને કારણે પરિણામની મુખ્યતા રહે છે. અહીં એ સ્પષ્ટ કરવા યોગ્ય છે, સમજવા યોગ્ય છે કે જ્યાં સુધી વ્યવહારના પક્ષનો સદભાવ રહે છે ત્યાં સુધી મિથ્યાત્મનો ત્યાગ થતો નથી, મિથ્યાત્મનો અભાવ થતો નથી. જોકે આમ તો નિશ્ચયનો પક્ષનો સદભાવ રહે છે ત્યાં સુધી મિથ્યાત્વ રહે છે. મિથ્યાત્વ તો એ પ્રકરણ તો હજી આગળ લઈશું, વિચારશું ત્યારે આવશે. પણ અનાદિની જે પરિસ્થિતિ છે એ વ્યવહારના પક્ષની પકડતી પરિસ્થિતિ છે. નિશ્ચય નયમાં આરૂઢ થવા પહેલા પક્ષાંતર થાય છે, પક્ષ બદલાય છે. અનાદિનો વ્યવહાર નયનો પક્ષ છે એ છૂટે છે, નિશ્ચયનીના પક્ષમાં જીવ આવે છે. ક્યારે? કે યથાર્થ સ્વરૂપ નિર્ણય થાય ત્યારે, નિશ્ચય સ્વરૂપનો નિર્ણય થાય ત્યારે એનો પક્ષ બદલાઈ જાય છે. વ્યવહારનો પક્ષ છૂટી અને નિશ્ચયના પક્ષમાં એ જીવ આવે છે. પક્ષ બદલાઈને પક્ષાંતિ ક્રાંત થાય છે ત્યારે એને સમ્યક દર્શન સ્વાનુભવ થાય છે. એટલે આ એક પ્રક્રિયા છે કે પક્ષાંતિ ક્રાંત થવા પહેલા પક્ષ બદલાઈ જાય છે, અનાદિનો જે વ્યવહારનો પક્ષ છે એ છૂટી જાય છે અને નિશ્ચયના પક્ષમાં જીવ આવે છે. હવે બહુ વ્યવહારની પકડ વાળા જીવોને શું છે કે નિશ્ચયની વાત આવે ત્યાં રૂચિ થાય, આટલી નિશ્ચયની માને છે, એટલી નિશ્ચયની વાત ભાઈ પહેલા તો તારે પક્ષ બદલવું પડશે. વ્યવહારનીના પક્ષમાંથી નીકળી અને નિશ્ચયનીના પક્ષમાં આવ્યા વિના નિશ્ચયનો અનુભવ નહીં થાય. બરોબર, અનુભવ નહીં થાય ત્યાં સુધી જન્મ મરણનો રોગ નાબૂદ નહીં થાય. અહીંયા તો હજી જે વિષય ચાલે છે એને એટલા પૂરતું સ્પષ્ટીકરણ છે કે જ્યાં સુધી જીવને વ્યવહારના પક્ષનો સદભાવ રહે છે, એનો પક્ષને એનો આગ્રહ રહે છે, ત્યાં સુધી મિથ્યાત્મનો ત્યાગ થતો નથી, ત્યાં સુધી મિથ્યાત્મ બરાબર રહેશે. ચાલો આગળ. વળી કેટલાક જીવો અશુભ ભાવના પક્ષ વાળાને તો ક્યાંય પત્તો લાગવાનો પ્રશ્ન, કેમ કે ત્યાં તો મલિનતા ઘણી છે. એટલે સામાન્ય રીતે તો ધાર્મિક ક્રિયામાં આવેલો જીવ અશુભ ભાવનો પક્ષ ન કરે, પક્ષ કરે તો સમજવું હવે આનો તો કઈ વિચાર જ કરવા જેવો નથી. કારણ કે ધાર્મિક ક્ષેત્ર એવું છે કે જેની અંદર અશુભ અન્ય મતો પણ અશુભ નો નિષેધ કરે છે, જ્યાં અન્ય મતો પણ અશુભ નો નિષેધ કરે છે ત્યાં પછી હવે જૈન મત માં તો પ્રશ્ન છે, એટલે કોઈ અશુભ નો તો પક્ષ કરવાનો પ્રશ્ન. પણ શુભ ભાવ એક એવી ચીજ છે કે એમાં જીવ છેતરાયો છે અને અનાદિથી એ શુભની રુચિ છે. આમ તો શુભાશુભ બેની પછી રુચિ છે, કેમ કે ક્યાંક અશુભ ભાવમાં પણ એને ઠીક લાગે છે.